ભગવાન નો મહિમા અનંત ને અપાર છે એમ વશિષ્ઠ મહારાજે કહ્યું કે જેને વેદો પાર નથી પામી શકતા તો હું કેવી રીતે કહી શકું ભગવાન અનંત છે અપાર છે અને હું તો એક સામાન્ય છું. આમ મેં કહી ભાંતિ કહો હે ભગવાન, આપનું વર્ણન હું કેવી રીતે કરીશ? સામર્થ્ય હોવા છતાં પણ પોતાના માટે આવી એક વિનય વિવેકની ભાષા વાપરે એ જ ઋષિનું ભૂષણ. આમ કહીને કહ્યું કે પ્રભુ, હું તો કુલ પુરોહિતનું કામ કરવા વાળો છું, જેને ગોર કહીએ છીએ, ગોર મહારાજ રઘુવંશના ગોર છે, કુલપુરોહિત છે, જે કુલનું હિત કરનાર હોય, પુરનું હિત કરનાર હોય એનું નામ પુરોહિત. તો અહીંયા કહે છે ઉપરોહિત કર્મ અતિ, કે વશિષ્ઠ મહારાજ જેવા કે ગોર પદુ પુરોહિત પણ એ થોડુંક નિમ્ન કાર્ય છે. વિદવત્તા ક્યાં અને એની જગ્યાએ
કર્મકાંડ,
કર્મકાંડને થોડોક નિમ્ન બતાવ્યો અહીંયા આગળ વશિષ્ઠ મહારાજે કે આ કામ તો બહુ નાનું છે,
છતાંય
એની અંદર તો વેદો અને પુરાણોની પણ થોડીક જે કંઈક આલોચના પ્રત્યાલોચના કરવાની એ કરવી પડે, અને વેદ પુરાણ ઉપનિષદો એ પણ આ કુલ પુરોહિત માટે થોડી નિમ્નતા બતાવે. જ્યારે જો હું આનો સ્વીકાર નતો કરતો, પુરોહિત પણ આનો ગૌર પદાનો પુરોહિત હું સ્વીકાર નતો કરતો, ત્યારે મને વિદ્યાતા એ
કહ્યું
તપ વિધિ મોહી કહા, અડધી ચોપાઈમાં અંદર જવાનું છે. જબન લેવું, જયારે મેં એનો સ્વીકાર ન કર્યો ત્યારે મારા પિતા બ્રહ્માજીએ મને કહેલું કે હે સુત, હે પુત્ર, અત્યારે નહીં પણ આગળ તને લાભ થશે. આ પુરોહિત પણ તું રઘુવંશનો સ્વીકારી લે, ભલે એ કાર્ય થોડુંક હલકું હોય પણ આગળ તને લાભ થશે એમ મારા પિતા બ્રહ્માએ મને આદેશ આપેલો.
પરમાત્મા બ્રહ્મ રૂપા,
જે પરબ્રહ્મ પરમાત્મા એ સ્વયં રાજાનું મનુષ્ય શરીર, મનુષ્ય રાજાનું શરીર ધારણ કરીને એ રઘુવંશના કુલભૂષણ એવા રાજા તરીકે ભગવાન સ્વયં બ્રહ્મ અવતરવાના છે, એટલા માટે આનો સ્વીકાર કર એમ કહ્યું. મારા પિતા બ્રહ્માજીએ મને આ વાત કહેલી કે રઘુવંશનું કુલ પુરોહિત પણ તો સ્વીકારી લે, ગૌર પદ સ્વીકારી લે, ભલે કર્મ નાનું છે પણ આગળ તને ઘણો લાભ થવાનો છે, કારણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ એ સ્વયં રઘુવંશ કુલની અંદર એના ભૂષણ તરીકે રાજા તરીકે આવતા. બસ આટલો સાંભળ્યા પછી તબ મેં વિચારા, મન હૃદય વિચાર, મારા હૃદયની અંદર મેં વિચાર કર્યો કે જો ઋષિ જીવન ગાળીને અને એમાં યોગ છે, યજ્ઞ છે, તપ છે, દાન એ કરીને પરમાત્માને મેળવવા માટે આ બધું આ કર્મ કરવાનું હોય તો હવે એ બધું કરીએ, યોગ છે, તપ અનુષ્ઠાન, કેટલી તિતિક્ષા, કેટલા તપ કરીએ ત્યારે એ બધું કરીએ ત્યારે ભગવાન પ્રાપ્ત થાય.
ધર્મના
તો અહીંયા આગળ તો મને ભગવાન યજમાન પદાથી મળવાનું છે, ગૌર પદાથી, તો એ જ મારો ધર્મ છે. પિતાએ પણ એ જ આજ્ઞા કરી છે. તો આટલે બધે લાંબે દોડવું, જપ તપ યોગ એની પાછળ, એના કરતા કુલ પુરોહિત પણ સ્વીકારી લઉં ને તો મને ભગવાનની નજીક મારા જીક અને ખૂબ સારી રીતે પ્રાપ્ત થશે.
જપ તપ નિયમ યોગ ધર્મ.
એક તપસ્વી તરીકે, ઋષિ તરીકે યજ્ઞ જપ તપ આ બધું તો એ પોતાનું કર્મ છે. જેમ કોઈ કામે નોકરીએ કે મજૂરીએ જાય તો 8 કલાક ત્યાં આગળ એ જ કામ કરવું પડે, બીજું થઈ શકે જ નહીં. પોતાનું હોય તો એ સમય પછી. એટલે જેના માટે મેં સ્વીકાર કર્યો છે, જે કાર્યને મેં સ્વીકાર કર્યો છે, એ કાર્યને આટલા સમય માટે મારે કરવું જ જોઈએ, એ ભાવથી વશિષ્ઠ મહારાજ પણ કે ભગવાન મને પ્રાપ્ત થવાના અને એ પુરોહિત પદાથી, પુરોહિત પદું એ કરીશ ત્યારે મને પ્રાપ્ત થશે. તો જપ તપ નિયમ અને એ જોગ છે એ તો મારો ધર્મ છે જ, એ તો મારે કરવાના જ છે. પણ એ ઉપરાંત જે શ્રુતિ વેદોની અંદર જે અનેક થવાના જે કાર્યો છે, અનેક પ્રકારના અશુભ કર્મ એ અહીંયા આગળ કહેલા છે, એ આ જપ તપ વ્રત બધું જ હું કરીશ જ. જ્ઞાન દયા સંયમ પોતાની ઉપર તિતિક્ષા જેને કહેવાય, અને તીર્થ મજ્જન તીર્થ સ્નાન. તીર્થ સ્નાન ને આપણે તો યાત્રા કહીએ, અને એ યાત્રાની અંદર તીર્થ સ્નાન નું પણ મહત્વ આપ્યું. જપ તપ અને સંયમ નિયમ ને પણ અહીંયા આગળ બતાવ્યું. અનેક કર્મ છે, શુભ કર્મ છે, એ આ ઋષિ જીવનની અંદર, તપસ્વી જીવનની અંદર થઈ શકે છે. વેદો અને સંત મહાપુરુષો જ્યાં સુધીના જે જે ધર્મ બતાવ્યા છે અને ધર્મનું પાલન કરવાની વાત કરી છે ત્યાં સુધી દરેકની અંદર અનેક બાબતો કહી છે. 18 પુરાણો, ઉપનિષદો, વેદો બધાની અંદર આ પ્રમાણે કહેલું છે કે જપ તપ યજ્ઞ દાન વ્રત દીક્ષા આ બધું જ કરવું જ જોઈએ, એ આપણું પોતાનું નિજ કર્મ છે, એ આપણું કર્મ છે. એક મનુષ્ય જીવનની અંદર મનુષ્ય શરીર આપ્યું છે ભગવાને અને પ્રાપ્ત થયું છે, એટલે કઈ પશુ પક્ષીને કરવાનું નથી. ભગવાને શરીર આપ્યા તો એની અંદર જે વિશિષ્ટતાઓ માનવ જીવનને આપી તો એનો સદુપયોગ કરવાનો. જે મન આપ્યું, જે માણસને થોડી ઘણી કઈ વિશેષ પ્રકારના મગજની સૂઝ અને સુવિધા આપી, એના વડે ભગવત કાર્ય, આત્મતત્વ, આત્મતત્વનું પ્રાપ્તિનું કાર્ય કરવાનું. કે જે પશુ પક્ષીમાં કે કોઈ ઘાસ પાંદડા કે વૃક્ષની અંદર એ સુવિધા નથી, અને એટલા માટે અહીંયા ગાડી કહ્યું એ નિજ કર્મ છે મનુષ્ય તરીકેનું, ભગવત ભજન કરવું, ભક્તિ કરવી, અને એ રીતે આગળ વધાય. કે જેમ પ્રકૃતિ, જે પ્રતિકૂળ પ્રકૃતિ છે એની સામે આપણે બધા ઝઝૂમી રહ્યા છે, અને વિજ્ઞાનનો આશ્રય લઈને એ પ્રકૃતિની જે કઈ કઠિનતાઓ છે એનો સામનો કરી અને એને એવા સાધનો શોધી અને આપણે એને બિલકુલ નિકટની અંદર અને સુવિધા ઊભી કરી રહ્યા. કેમ કે માણસને વિશિષ્ટતા આપી છે વિચાર કાર્ય શક્તિની. એના વડે કે જે પશુ પક્ષી કોઈ ગાડી બનાવી શકતું નથી, કે કોઈ પક્ષીઓ કે કોઈ પશુઓ એવા પોતાના ઘર બનાવી શકતા નથી મોટા સરસ સુવિધાવાળા. કઈ પશુઓ કઈ વિમાન બનાવીને ના ઉડી શકતા નથી, કે માણસો દુનિયાની ગમે છેડે હોય, કોઈ પરગ્રહમાં જ ગયો હોય ત્યાંથી વાતો કરવી હોય તો કઈ મોબાઈલ વાપરી શકવાનો નથી. પણ આ બધી જે વિકટ પરિસ્થિતિઓ છે એની સામે સંઘર્ષ કરી અને મનુષ્ય પોતાના જીવનને વિકસાવી રહ્યો છે બુદ્ધિ, તો એવી રીતે જપ તપ ધર્મ એ બધા મનુષ્યના જીવનની પ્રાપ્ત થયેલી વિશિષ્ટતાના કર્તવ્ય છે. તમને જે કઈ વધારાની સુવિધા આલી છે આ સૃષ્ટિના સર્જનમાં એનો ઉપયોગ કરવા માટે જપ તપ નિયમ આ બધા પોતાનું કર્મ છે જ, ભગવદ્ ભજન કરવું જ જોઈએ. એના વગર મનુષ્ય શરીરનું કોઈ પણ મૂલ્ય નથી. આમ અહીં આગળ સ્પષ્ટ કહ્યું અને પ્રભુ વશિષ્ઠી મહારાજ આ તો ભગવાનની આગળ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. પ્રભુ આ જે નિગમ પુરાણ ઉપનિષદ જે અનેક ધર્મગ્રંથો છે એને એનું અધ્યયન કરવું, એનું શ્રવણ કરવું અને અને એ બધાનું ફળ કયું? માત્ર એક જ. કઈ પણ તમે ભજન કરો તો ભગવત પ્રાપ્તિ, ધ્યાન કરો પણ ભગવત પ્રાપ્તિ, સત્સંગ કરો તો પણ ભગવત પ્રાપ્તિ, યાત્રા કરવા માટે જાઓ તીર્થ જાઓ તો પણ ભગવત દર્શન. તો આમ જપ તપ નિયમ જે કઈ કરીએ છીએ બધાનું લક્ષ માત્ર એક જ, બીજું નહીં. એમ કે પ્રભુની નિકટમાં જઈએ, જીવન શાંતિ વાળું, સંયમ વાળું, સદાચાર વાળું બને, આ જ એક લક્ષ્ય હોય. અને એના માટે કહ્યું પુરાણો કથાઓ સાંભળવી, નિત્ય નિયમ કરવો, એ બધાની પાછળનું ફળ માત્ર એક જ
કહ્યું.
બસ જે કઈ કરીએ, ચાહે ભજન કરીએ, ચાહે પ્રદક્ષિણા કરીએ, ચાહે માળા ફેરવીએ, ચાહે ભગવત પૂજન કરીએ, ગ્રંથનું અધ્યયન કરીએ, નિત્ય નિયમ કરીએ, એનો પાઠ કરીએ, કથા સાંભળીએ, આ બધાની પાછળનું લક્ષ માત્ર એક જ કે ભગવદ ચરણની, ભગવદ ચરણની ભક્તિ પ્રાપ્ત. જેમ કોઈ પણ ચીજ વસ્તુ ખાઈએ, ખાવા પાછળનું લક્ષ કયું? પેટની ભૂખ ભાગી, પેટની ભૂખ દૂર થાય કોઈ પણ ચીજ વસ્તુ ખાઓ. એમ ભગવદ પ્રાપ્તિ માટે કોઈ પણ સાધનનો ઉપયોગ કરો, કઈ પણ કરો, આખરે ભગવદ પ્રાપ્તિ. એકાંતમાં બેસો, મંદિરમાં બેસો, ધ્યાન કરો, આ બધી પાછળનું એક જ ધ્યેય ભગવાનની ભક્તિ, ભગવાનના ચરણોમાં નિરંતર પ્રેમ વધે અને પ્રેમ ભક્તિ નિરંતર પ્રાપ્ત થાય, એ જ માત્ર એક હેતુ અને લક્ષ્ય આ બધાની પાછળ. વશિષ્ઠી મહારાજ ભગવાન રામને આ પ્રમાણે કે પ્રભુ આ બધું કરીએ એની પાછળનો હેતુ છો કે બસ આપના ચરણોની ભક્તિ. કઈ પણ કાચું પાકું, સ્વાદિષ્ટ સૂકું કે તાજું ટાળું જે કઈ ખાઈએ એની પાછળનો આશય લક્ષ્ય માત્ર એક જ કે ભૂખ લાગી છે, ખાવાનું જોઈએ. એમ જીવન જીવવાની અંદર પણ આ ભગવદ પ્રાપ્તિના અનેક સાધનો એ આહાર છે. એ જે કોઈ સાધન ભજન કહ્યું છે એ બધા જ એ બધો ખોરાક છે. ભગવદ ભજનથી જ આત્મતૃપ્તિ થશે, ભગવદ ભજનથી જ એ જપ તપથી જ આત્માને પોષણ મળશે. જેમ ખાનપાનથી શરીરને પોષણ મળે એમ જપ તપથી આત્માને પોષણ મળે. એટલા માટે કહ્યું આ બધું જ આપના ચરણ કમળની નિરંતર પ્રીતિ પ્રાપ્ત થાય એ જ હેતુ અને લક્ષ્ય છે.